ખૂબ જ સૌમ્ય ભાવથી માના સાનિધ્યમાં સીતાજીને ખૂબ જ સૌમ્યતાથી સમજાવી ગયા. એટલો સરસ ભાવ છે કે માને પણ રાજી રાખવાના અને પત્નીને પણ રાજી રાખવાની. અને જે રીતે સંતુલન જળવાઈ રહે, કોઈના તરફ વધતા ઓછું ન થઈ જાય, એની કાળજીપૂર્વક શીખવાના સુનાહુ હમારા, મારી શિખામણ સાંભળો. હવે જે સ્વાભાવિક છે કે પોતાની ઈચ્છા ન હોય ને મરજી વિરુદ્ધની શિખામણ હોય તો એ સાંભળવી પડે, ત્યારે અંદર કેટલું કષ્ટ ને ક્લેશ થાય. કે મા તો હિત, મા વૃદ્ધા છે, એમને માટે હું તમને એને હિત માટે વાત કરું છું. આટલું જો સરળતાથી કહેવાય જાય, સૌમ્યતાથી કહી રહ્યા છે, છતાંય પલ્લું એક બાજુ નમી જાય. એટલે સંબોધન કર્યું સુંદરી. હવે એમ થાય કે મર્યાદા પુરુષોત્તમ થઈ માની આગળ પત્નીને સુંદરી છે, કેટલો બધો અવિવેક થઈ ગયો. પણ કુંભાર જેમ માટલું ઘડતો હોય, ઉપરથી ટપલો મારે અને વાગતો હોય તો અંદરની બાજુએ પાછો હાથ દઈ રાખે કે તૂટી ન જાય, મન ભાગી ન પડે. એટલે શીખવાનો સુનાવું હમારા કહીને બહારથી ટપલો માર્યો, ઘાટ ઘડ્યો, પણ સુંદરી સંબોધન કરીને અંદરથી જાળવી લીધું. એક બાજુથી કઠોરતા, સાસતી કોરી પુની કરહી પસાવ, નાથ પ્રભુન કર સહજ સ્વભાવ. ભગવાનનો આ સહજ સ્વભાવ છે, અનુશાસન પણ કરે, સજા પણ કરે, પણ સંપૂર્ણ ભાંગી ન પડે એટલા માટે પસાવ એને પંપાળે પણ પંપા. તો આટલી બધી વાત અને તેમાં દાંપત્ય જીવનની અંદર પત્નીને સમજાવી રાખવી, એને સમજાવી ઘણી વાર પટાવી લેવાય કંઈક આડી અવળી વાત કરીને, તો એ સમજાવવાનું ઘણી વખત તો એટલું બધું કઠણ થઈ પડે. એમ થાય કે સમજાવવું શી રીતે, આ પરિસ્થિતિ છે દરેક. એટલે ભગવાને પણ વિચાર કર્યો કે હવે પત્ની તરીકે સીતાને સમજાવવા કેવી રીતે, અને મારા મારા જીવનમાં તમે સાથે જ છો, મારી સાથે જ છો, એમ ન માનશો કે હું તમને તો છોડું છું. શીખવાનું સુનાવું અમારા કહીને એક તરફી ન્યાય નથી. મારા હૃદયમાં મારા જીવનની સાથે તમે પણ એટલા જ વણાયેલા છો, છે જ, પણ અભાવ કુભાવ નથી. એટલે અનુશાસન પણ કર્યું, શીખવાનું સુનાવું અમારે પણ કહ્યું, તમે બહુ સારા છો, બહુ સુંદર છો, પ્રશંસા તો કરવી જ પડે. સારું કામ કઢાવવું હોય, સારું કામ કરવું લેવું હોય તો તમે બહુ સારા માણસ છો, સજ્જન છો. તમે તો ક્યારેય આવા પ્રકારનું એવું કંઈ કર્યું નથી, એટલા માટે તમને કહેવાનું, બાકી બીજાને આવું ના કહેવાય, આ વાત તો તમને જ કહેવાય. એમ કહીને એને હંમેશા પહેલાં પસાવું, એને પહેલાં ખૂબ તૈયાર કરવો પડે માનસિકતાથી. એટલે સીતાજીને પહેલાં માનસિકતાથી તૈયાર કર્યા, તમે છો મારા જીવનમાં જ છો. સંબોધન પણ એવા ભાવથી કર્યું અને પછી અનુશાસન મૂક્યું, શીખવાનું સુનાવ્યું, મારી આ શિખામણ તમે સાંભળો. કેટલો સરસ ભાવ છે કે દાંપત્ય જીવનની અંદર જે પતિ પત્ની તરીકેનો એકબીજા એકબીજાની સાથેનો સદભાવ, મેળ સુમેળ, એને ક્યારેય પણ વિક્ષિપ્ત ન થવા દેવું. હું પતિ છું તેથી શું થઈ ગયું, પત્નીને ક્યારે પણ એના મનને આંચકો ન આવે, એનું મન ભાગી ન પડે એ પણ જોવાની એની ફરજ. અને એની સાથે સાથે જે કંઈ કામકાજ હોય અને જે કંઈ આદેશ આપે એ પણ કરવાની પણ ફરજ પત્નીની છે. તો આમ ભગવાને પણ આ વનવાસમાં જતા પહેલા માં અને પત્ની બંનેનો કેસ પોતાની પાસે બહુ જ સૌમ્યતાથી સરળતાથી રજૂ કર્યો. જજમેન્ટ એવી રીતનું આપ્યું કે બંનેને કોઈને કોઈને અન્યાય ન થાય, નહીતર ઘરના પરિવારની અંદર ક્યારેક આવું ન્યાય તોડવા બેસે વડીલ, અને એક તરફ થોડુંક જો ઓછું તોડાયું ને આખી જિંદગી સંભળાવે મારા માટે આવી રીતે તમે તોડ્યું છે. પછી ભલે એકબીજાનો સંબંધ થઈ જાય પણ ક્યારેક ક્યારેક ટકોર તો કરે જ, ખબર છે ને, તમે આવું કર્યું એટલે મને આવું થયું. એટલે ભગવાન બહુ જાગ્રત સજાગ છે કે ક્યારેય પણ મારે સાંભળવાનું મારો ન આવે. માં કદાચ એમ કે જોયું ને હું ઘરડી હતી તો પોતાની પત્નીને સાથે લઈ ભૂગદાડો નીકળી જાય અંદરથી બળાપો વાંચીન તો, અને ક્યારે નીકળે કહેવાય નહી. એટલે તદ્દન સતર્ક સજાગ રહીને ભગવાન કે છે સુંદરી શીખવાને સુનાવું, મારી આ વાતને મારી શિખામણને તમે સાંભળો, જો હઠ કરવું પ્રેમ બસ. અને જો કંઈક પ્રેમને વશ થઈ ન જુદા થોડું રહેવાતું હશે, સુખ દુઃખના ભાગીદાર થવા માટે તો જોડાયા છીએ, તમારા દુઃખે દુઃખી અને તમારા સુખે સુખી. જો તમે વનવાસની અંદર એ રહેતા હો તો આ અયોધ્યાના રાજમહેલોમાં હું કેવી રીતે રહી શકું, એમ મારી સાથે આવો સદભાવ હોય એ પણ વ્યાજબી છે, પણ હઠ સારી નથી. જો હઠ કરહુ પ્રેમ બસ, પ્રેમ વશને પાછળ મૂક્યું અને હઠને આગળ મૂકી દીધું. તમારો સ્વભાવ આવો તો નથી, પણ જો કદાચ જો ને તો કહીએ છીએ ને આપણે, એટલે કે જો હઠ કરહુ પ્રેમ વશ, જો આવો કોઈક પ્રેમને વશ થઈને વાત્સલ્યને એમ થઈને તમે આવી હઠ કરશો તો જો ને તો આવી ગયું તો તમે દુઃખ પાવો. અત્યારથી કહી દે છે વનવાસનો જે કંઈ વાત છે એનો સંકેત ઘરમાં બેસીને કહી દે છે, ભલે પંચવટીમાં જે થવાનું છે હઠનું પરિણામ. અને ક્યારેક સ્વાભાવિક છે કે અતિ લાગણીવશ થઈને હઠ પકડી જ રાખીને આ પ્રમાણે થવું જ જોઈએ, પણ એના પછી પરિણામ આવે ને ત્યારે પછી એમ થાય કે ખોટું થઈ ગયું. એક વખત બોલેલું હોય ને એ પણ ક્યારેક જો માણસ શાંતિથી વિચારે ને તો એમ થાય આ ખોટું બોલાઈ ગયું, તો તું દુઃખ પાવ. અને એને કારણે દુઃખી થવાનો વારો આવશે, તમારે એકલા નહીં મારે ને બીજા ઘણા બધાને. માત્ર આ હઠનું પરિણામ દુઃખ, પસ્તાવો, નુકસાન. કોઈ પણ હઠ કરીને બેસીએ પછી સમજણ પડે કે રે પણ તે વખત તો પરિણામ આવી ગયું હોય અને એને કરશો. પરિણામ તો જે હોય તે હાથ ધરીને લઈ જ લેવું પડે, એટલે આ ભાઈ આપો એમ તો તમે દુઃખ પાવું, એનું પરિણામ માત્ર દુઃખ જ તમારા ભાગમાં આવશે, માટે સમજી લો. ભગવાન પોતાના મુખથી શ્રી મુખથી વનની અંદરની જે આપત્તિઓ જે ભય છે અને જે અનેક પ્રકારની મુશ્કેલીઓ છે એને ઘણી બતાવે છે. કાનન કઠિન ભયંકર, વનવાસ વનનો વાસ તો અત્યંત કઠણ અને ભારેમાં ભારે હોય છે. વનની અંદર એકલા જ બેસી રહેવાનું હોય તો કોઈક બોલનાર તો જોઈએ. અરે યાત્રામાં જવાનું હોય ને, ચલને તારી ટિકિટ હું કાઢી લઈશ, આપણે બેસો જઈએ, કંપની રહેશે. આમ આપણે સામે, અરે તું ગભરેશ ને તારી ટિકિટ ને ખર્ચો બધો હું ભોગવું છું, પણ તું ચાલ. આવી સ્થિતિ ખુલ્લી વાત. એની જગ્યાએ સામે ચાલીને કે કાનન કઠિન ભયંકર, કઠણમાં કઠણ ને ભયંકરમાં ભયંકર અને ભારેમાં ભારે છે. ત્યાં આગળ સહેલું નથી. એ વનનું જીવન એટલું બધું સહેલું નથી. ત્યાં ઘણી આપત્તિઓ આમ સામનો કરવો પડશે બધાનો, જેને અંગ્રેજીમાં ફેસ કરીએ. ઘણું બધું ફેસ કરવું પડશે. અને તમે આવશો તો આ સ્થિતિ કદાચ કેવી હશે, શું થશે એમ કરતા, અરે આ અત્યારનો તડકો આટલો લાગે છે, ચોમાસાનો તડકો, દિવાળીનો તડકો આટલો તાપ લાગે છે, તો કહે છે કે ભર ઉનાળાના તડકા કેવા લાગશે, તાપ કેવા લાગશે. ઘોર ઘામ, ઘામ એટલે ભયંકર તડકો, અતિ ભયંકર તાપ કે જે સહન ન થઈ શકે. આપણે કેટલું હતું ભાઈ, આ ગરમી તો સહન થતી નથી. આ તો પંખા નીચેની ઘરની અંદરની ગરમી સહન નથી થતી, ગામની અંદરની તો જંગલની. ખુલ્લામાં ખુલ્લા માથે ફરવાનું અને ઉઘાડી ગરમીની જેમ ઝોળ વાગે એની લૂ વાતી હોય એને કહ્યું ઘોર ઘામ. આટલો બધો ભયંકર તાપ પડતો હશે, એ તાપને સહન કરવાનો. હિમ ઠંડી પડે ભયંકર, અને ઠંડ આમ હાડ થીજાવી નાખે એવા પવન વાતા હોય, બયારી ભારી, અને એ પણ ભયંકર હશે, અસહ્ય. હિમાલય યાત્રાએ ગયા હોય ખબર પડે ઉપરની ઠંડી કેવી હાડકા થીજાવી નાખેવી હોય. આપણે જયારે પહેલી વહેલા ગંગોત્રી ગયેલા પ્રવાહ નાનો, આટલું બધું વિકસેલું નહીં, પાટિયાના કેબિન હતા, બબે જણ અંદર સુઈ ગયા. જૂન મહિનાની ગરમીમાં અહીંયા પંખા નીચે સુવો અને ત્યાં આગળ સાત સાત બ્લેન્કેટ ઓઢે છતાં એથી ઠંડી ના જાય. તો કે છે હિમબારી બયારી અતિભારી, આવા તાપ, આટલી બધી કડકડતી ઠંડી અને એની અંદર સાથેના પવન વરસાદ, એ આ કોમળ શરીર કેવી રીતે સહન કરી શકશે. એમને જોઈએ ને તો વેસેલીન લઈ જવું પડે એ ઠંડીમાં, નહીતર ફાટી જાય. કુશકંટક, આ તો હવામાનની વાત કરી, હવે રસ્તો ચાલવાની વાત કરી. ઋતુઓ કઈ, રસ્તા કેવા હશે કે જુઓ, સરસ મજાની સડકો હશે એમની. કુશ એટલે દર્ભ, સૂકો દર્ભ કે લીલો દર્ભ જોયો છે ને, ત્યાં જેને ગયા હન જો શેજ એની ધાર પાનની અડી જાય ને ચામડી કાપી નાખે, લોહી નીકળવા માંડે. તો વનની અંદર રસ્તામાં ગીત ઝાડીની વચ્ચે ચાલવું પડે અને આવા દર્ભની એક 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 પાંદડી જો આમ ઘસાઈ ગઈ ને તો લોહી નીકળશે. આ બધી વેદના થશે, આ બધું સહન કરવું પડશે. કુશકંટક, કાંટા કેટલા બધા પગમાં રસ્તા ઉપર વેરાયેલા હશે. એક કાંટો વાગે તો ઘરમાં કામ કામ કરતા એક ફાંસ વાગી ગઈ હોય તો એ તો, આ તો કાંટાના જ વિછાયેલા રસ્તા હશે. કુશકંટક, આજુબાજુ તો દર્ભ ઉગેલો હશે, ડાભ, અને રસ્તામાં કાંટા પડેલા હશે, અને એ પણ એટલા જ બધા ભયંકર હશે. કાંકરા કાંટા પાર નીકળી જાય પગની, ઘાડો બાવળ છે ને એનો કાંટો બહુ જાડો હોય, પેલો દેશી વાવળ તો સારો કદાચ ભાગી જાય, પણ જાડો મજબૂત કાંટો પાર કાઢે, પગની આરો પાર નીકળી જાય. જે ખેતરમાં ફર્યા એનું ખુલ્લું પૂછી જો,